સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 30/12/2014.
વચનામૃત લોયા 16, વાસના કુંઠિત અને નિર્મૂળ થયાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1877ના માક્ષરવદી 14ને દિવસ સંધ્યા આરતી થયા કીડે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બુકાની વાળી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો છે. જેને વાસના કુંઠિત ન થઈ હોય ને જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય ને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેના શા લક્ષણ છે? પછી મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની વાસના કુંઠિત ન થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય તે પાછી વિચારે કરીને પણ નિસરે નહીં અને જેને કુંઠિત વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહીં અને કદાચિત વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય ને તે વૃત્તિને પાછી વાળે તો તરત પાછી વળે પણ વિષયમાં આસક્ત થાય નહીં. અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતને વિશે સુષુપ્તિને પેઠે વિષયનો અભાવ વર્તે ને સારા નરસા જે વિષય તે બે સમાનપણે જણાય ને પોતે ગુણાતીતપણે વર્તે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, વાસના કુંઠિત તો હોય પણ તે મૂળમાંથી ટળી જતી નથી તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એ છે જે આત્મનિષ્ઠારૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થ માત્ર તેને વિશે અનાસક્તિ રૂપ એવો જે વૈરાગ્ય તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ તથા મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ એ ચારવાના જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે અને એ ચારમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થતી નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે પ્રશ્ન પૂછીએ છીએ, મુમુક્ષુને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાના કયા છે? તેમાં એક એવું મોટું કયું સાધન છે જેણે કરીને સર્વે દોષ ટળી જાય ને તેમાં સર્વે ગુણ આવે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતે થયો નહીં. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે, ભગવાનનું મહાત્મ્ય જેમ કપિલજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે, જે
મદભયાત વાતી વાતોયમ સૂર્યસ્તપતી મદભયાત.
એવી રીતે અનંત પ્રકારના મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે અને તેને જ્ઞાન વૈરાગ્ય ધર્મ એ ન હોય તો પણ એ સર્વે આવે છે માટે એ સાધન સર્વમાં મોટું છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે કપટી હોય ને તે બુદ્ધિવાળો હોય માટે પોતાના કપટને જણાવા દે નહીં તેનું કપટ કેવી રીતે કળાય તે કહો? ત્યારે એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કર્યો છે, જેની બેઠક ઉઠક તે જે સત્સંગનો દ્વેષી હોય ને સંતનું ને ભગવાનનું ઘસાતું બોલતો હોય તે પાસે હોય તેણે કરીને તે ઓળખાય પણ બીજી રીતે તો ન ઓળખાય. પછી એ ઉત્તરને શ્રીજી મહારાજે માન્યો અને પછી પોતે બોલ્યા, જે એવાનો સંગ ન કરતો હોય તો કેમ કળીએ? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, કોઈક દેશકાળનું વિષમપણું આવે ત્યારે એનું કપટ કળાઈ જાય. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, એ ઠીક ઉત્તર કર્યો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એવો કયો એક અવગુણ છે જેણે કરીને સર્વે ગુણ માત્ર તે દોષરૂપ થઈ જાય છે તે કહો? ત્યારે શ્રીપાદ દેવાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે તેના જે સર્વે ગુણ તે દોષરૂપ થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઉત્તર પણ ખરો પણ અમે તો એનો ઉત્તર બીજો ધાર્યો છે, જે સર્વે ગુણે સંપન્ન હોય ને જો ભગવાનને અલિંગ સમજતો હોય પણ મૂર્તિમાન ન સમજે એ મોટો દોષ છે, એણે કરીને એના બીજા સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સંતનો અભાવ શાણે કરીને આવે છે તે કહો? પછી એનો ઉત્તર પરમહંસે કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે, જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે. કેમ જે જે માની હોય તેનો એવો સ્વભાવ હોય જે જે પોતાને વખાણે તેમાં સો અવગુણ હોય, તે સર્વને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને, અને જે પોતાને વખાણતો ન હોય ને તેમાં સો ગુણ હોય, તે સર્વને પડ્યા મૂકીને તેમાં કોઈક જેવો તેવો એક અવગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચન તેણે કરીને દ્રોહ કરે ને પછી દેહે કરીને પણ દ્રોહ કરે. માટે એ માનરૂપ મોટો દોષ છે, અને તે માન સમજુમાં જ હોય ને ભોળામાં ન હોય એમ જાણવું નહીં. ભોળામાં તો સમજુ કરતાંય જાજું હોય છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ માન કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય તેને માન ના આવે કેમ જે? જુઓ ને, ઉદ્ધવજી કેવા ડાયા હતા ને નીતિશાસ્ત્રમાં કુશળ હતા ને દેહે કરીને રાજા જેવા હતા, પણ જો ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો ગોપીઓને વિશે ભગવાનનો સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહ્યું. અને એમ બોલ્યા છે, એ ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ, લતા, તૃણ, ગુચ્છ, તે માઈલો હું કોઈક થાઉં. અને તુલસીદાસજીએ કહ્યું છે જે, તુલસી જાકે મુખનસે ભૂલે નિકસે રામ, તાકે પગકી પહેનિયા મેરે તનકી ચામ. એમ જેને ભૂલે પણ ભગવાનનું નામ મુખથી નિસરે, તેને અર્થે પોતાના શરીરના ચર્મના જોડા કરાવી આપે, તો જે ભગવાનના ભક્ત હોય ને ભગવાનનું નિરંતર નામ સ્મરણ, ભજન, કીર્તન, વંદન કરતા હોય ને જો ભગવાનનું મહાત્મ્ય સમજતો હોય તો તેને આગળ શું માન રહે? ન જ રહે. માટે મહાત્મ્ય સમજે ત્યારે માન જાય છે, પણ મહાત્મ્ય સમજ્યા વિના તો માન જતું નથી. તે સારું જેને માન ટાળવું હોય તેને ભગવાનનું ને સંતનું મહાત્મ્ય સમજવું. ઇતિ વચનામૃતમ એવી રીતે લોયાનું 16મું જે તે થયું.
સ્વામીની વાતો પ્રકરણ 5, મહિમા અને કૃતાર્થપણું.
વાત 420. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે કોટી કૃષ્ણ ત્યાં જોડે હાથ, સદગુરુ ખેલે વસંત. એ કીર્તન તો કબીરનું, પણ મહારાજ બહુ બોલે ને બોલાવે. તેમાં કોટી કૃષ્ણ ત્યાં જોડે હાથ એ શબ્દ વારે વારે બોલે ને પોતાનું સ્વરૂપ સમજાવે. સારંગપુરમાં રાઠોડ દાદલને ઘેરે ઉતર્યા હતા, ત્યાં ઉતાસણી કરીને આ કીર્તન બહુ બોલે ને બોલાવે. વાત 421. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્સંગી જીવનમાં પુરુષોત્તમને ઠેકાણે મોર લીધા લે, તે અમને ન ગમે ને તેને શાસ્ત્ર આડા ફરે. માટે જેને મોટા સાધુનો વિશ્વાસ હશે તેને જ પાંસરું પડશે. મોટેરાને તો 1000 કામ લેવા, તે દ્રવ્યમાં જોડશે ને દ્રવ્યમાં તો સ્ત્રી પણ રહી છે. તે અર્થી દોષો ન પશ્યતી એ મહારાજ બહુ બોલતા. વાત 422. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે જન્મ થયા મોર સાદી ક્યાંથી લખાય? તેમ પુરુષોત્તમ આવ્યા નહોતા, તેની વાત શાસ્ત્રમાં ક્યાંથી લખાણી હોય? શાસ્ત્રમાં જીવનું, ઈશ્વરનું, માયાનું ને પુરુષ સુધીનું લખ્યું હોય, પણ પુરુષોત્તમની વાત શાસ્ત્રમાં ક્યાંથી હોય? ને અવતાર માત્રનું બીજ તો વિરાટને કહે છે, ને તે કરતા વાસુદેવ કે મૂળ પુરુષ કે સચ્ચિદાનંદ બ્રહ્મ, ત્યાં સુધીની વાત વેદમાં હોય, પણ તેથી પર ક્યાંથી હોય? ને ભણેલાની દ્રષ્ટિ તો શાસ્ત્ર સામી હોય, તેથી તેને એ વાત સમજાય નહીં. વાત 423. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે મહારાજ કહે અમે માંદા થયા ત્યારે ધામ જોવા ગયા હતા. તે દેવતાના, પુરુષના ધામો આદિ સર્વે જોયા, પછી તો અક્ષરધામ એક જ ગમ્યું. એ વાતમાં પોતાનું સ્વરૂપ કહ્યું ને ધામના સુખની વિસ્તારે વાત કરી, ને લક્ષ્મીનારાયણ, નરનારાયણ, વાસુદેવ નારાયણ, શ્રીકૃષ્ણ, પ્રધાન પુરુષ ને પ્રકૃતિ પુરુષ એ સર્વ કરતા પણ આ સર્વ પ્રકારે અધિક છે, ને એમાં અંતરજામીપણું છે એથી આમાં વિશેષ અંતરજામીપણું છે ને એમાં ઐશ્વર્ય છે એથી આમાં અતિ વિશેષ ઐશ્વર્ય છે ને શિવજી જેવા સમર્થ છે તે પણ પાર્વતીને વશ છે ને આજ તો સ્ત્રીઓનું ગમતું મરડીને પણ અહીં સમાગમ કરવા આવે છે માટે આ અધિક છે ને શ્રી કૃષ્ણ ભગવાન તો એક બ્રહ્માંડની ગોવાળી કરે છે ને એવા તો અનંત બ્રહ્માંડ છે ને અનંત શ્રી કૃષ્ણ છે. વાત 424 સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે નિવૃત્તિ માર્ગમાં ત્યાગી ખાટ્યા ને ભગવાન રાખવામાં ગ્રહસ્થ ખાટ્યા તે શું જે ત્યાગીને બેઠા બેઠા જમવાનું મળે પદાર્થ મળે ને કાંઈ કરવું ન પડે ને ગ્રહસ્થને પ્રગટ ભગવાનનું સ્વરૂપ છે તેમ સમજાણું તેથી ગ્રહસ્થ ભગવાન રાખવામાં ખાટ્યા છે. વાત 425 સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે એક એક બ્રહ્માંડમાં 10-10 મૂર્તિઓ છે ને પ્રધાન પુરુષને રૂવાડે રૂવાડે 10 મૂર્તિઓ છે એ સોતા બ્રહ્માંડ છે ને પ્રધાન પુરુષ માયામાં લીન થાય છે એમ કહીએ છીએ તેમાં જીવને શંકા નથી પણ હમણાં એમ કહીએ જે અવતાર માત્ર માયામાં લીન થાય છે તો જીવ આ ઘડીએ કજિયો કરે પણ પ્રધાન પુરુષ માયામાં લીન થયા ત્યારે અવતાર માત્ર માયામાં લીન થયા જ જાણવા. વાત 426 સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે ગોપાળાનંદ સ્વામીને ધોળા પહેરાવવા માટે ઓલ્યા દેશના બધા અને આ દેશના ત્રીજા ભાગના વરતાલમાં ભેળા થયા તે વાતની અમને ખબર પડી પછી અમને એમ થયું જે ગોપાળાનંદ સ્વામી કોચવાશે ને મહારાજ એમને તેડી જશે તો રાંકના હાંડલા ફૂટી જશે. પછી અમે વરતાલ ગયા ને ઉતારો કર્યો મોર એમને એમ પાદરા રઘુવીરજી મહારાજ પાસે ગયા ને કહ્યું જે આ વાતનું કેમ છે ત્યારે રઘુવીરજી મહારાજ કહે જે એમાં મારું કંઈ ચાલે એમ નથી. નિત્યાનંદ સ્વામીને પૂછ્યું પછી અમે નિત્યાનંદ સ્વામી પાસે ગયા ને કહ્યું જે મોટા સાધુનું અપમાન થાય તે ઠીક નહીં અને ઠપકો દેવો હોય તો આપણે દઈએ. પછી નિત્યાનંદ સ્વામીએ પવિત્રાનંદ સ્વામીને પૂછ્યું જે પવિત્રાનંદ આ ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે ત્યારે પવિત્રાનંદ સ્વામી બોલ્યા જે ઠીક કહે છે કારણ કે ઓલિયા દેશના સમોવડિયા તે આપણા દેશમાં આવીને આપણી મારફત ગોપાળાનંદ સ્વામીનું અપમાન કરાવીને ચાલ્યા જાય એ તો આપણું હીણું કહેવાય. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા આજે હું તો કંઈ નહીં બોલું ને હું સભામાં આવીને હાથમાં માળા લઈને બેસીશ એટલે કોઈ બોલાવશે નહીં કેમ જે માળા ફેરવતા હું બોલતો નથી એમ સૌ જાણે છે પણ ભગવદાનંદ બહુ ફફડ્યો છે તેને સમજાવો. પછી અમે ભગવદાનંદ સ્વામી પાસે ગયા ત્યારે એણે આસન નાખી આપ્યું તે અમે ફગાવી દીધું ત્યારે કહે સ્વામી આવડો કોપ શું ત્યારે કહ્યું જે મોટાનું અપમાન કરવા ઠાઠ રચીને બેઠો છું તે અહીં તું મોટો છે પણ અક્ષરધામમાં હું મોટો છું માટે જો અહીં ઉન્મત્તાઈ કરીશ તો અક્ષરધામમાં તડકે ઉભો રાખીશ. ત્યારે ભગવદાનંદ સ્વામી કહે સ્વામી અક્ષરધામમાં તડકો નથી તે. ત્યારે અમે કહ્યું જે ભગવાન અન્યથા કરતું છે તે તારા સારું નવીન કરીશ. પછી તો તે કહે જે હું નહીં બોલું. પછી અમે ગોપાળાનંદ સ્વામી પાસે થઈ ઉતારે ગયા ને બીજે દિવસે એ સવારમાં સભા ભરાણ ને નિત્યાનંદ સ્વામી માળા લઈને ફેરવવા માંડ્યા ત્યારે સર્વે જાણ્યું જે હવે નિત્યાનંદ સ્વામી કાંઈ નહીં બોલે. એટલે મંજુ કેશાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો જે ધર્મદેવને પુત્ર કેટલા. ત્યાં તો હું પણ ગયો ને પૂછ્યું જે શું પ્રસંગ ચાલે છે. ત્યારે કહે જે ધર્મદેવના પુત્ર કેટલા. ત્યારે અમે કહ્યું જે ધર્મદેવના 3 પુત્ર છે એ કોણ નથી જાણતું. પછી તો અમે વાતું કરવા માંડી જે ધર્મામૃતના કરનારા બેઠા છે ત્યાં જ ધર્મામૃત લોપાય છે ને મંડળ દીઠ પટારા થઈ ગયા છે માટે આજ 2 આચાર્ય ભેળા થયા છો તે ધર્મામૃત પડે તેમ કરો અને કાલે સવારે સૌના પટારા જોવા છે અને જેને ધર્મામૃત પાળવા હોય તે રેજો અને બીજા ચાલવા માંડ્યા. પછી તો રાત બધી આગુ પાછું કરવામાં કોઈ ઊંઘ્યા નહીં, ને સવારમાં આ ભજનાનંદ સ્વામીનો પટારો તપાઈશો તો તેમાં કાંઈ નીકળ્યું નહીં. ત્યારે એક સાધુએ કહ્યું, સ્વામી આ ભજનાનંદ સ્વામીના પટારામાંથી તો કાંઈ નીકળ્યું નહીં. ત્યારે અમે કહ્યું, જે શું નીકળે? તારું કપાળ? જ્યારે કાંઈ ન હોય ત્યારે પટારાનું શું કામ હોય? અને સત્સંગમાંથી વૈદુ કરીને અધમણ સોનું ભેળું કર્યું હતું, તે સત્સંગના કામમાં આવ્યું નથી ને કુસંગીના ઘરમાં રહ્યું. પછી સભા થઈ ત્યારે ઓલિયા દેશના સર્વને અમે કહ્યું, જે આપણે કાલે મળ્યા નથી તે લ્યો મળીએ. પછી સૌ મળ્યા અને ચાલી નીકળ્યા, એમ સદગુરુનો ટંટો મટાડ્યો હોય.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 13, સેવા, સરળતા, દાસપણું. શ્રીહરિએ માતાને ઉપદેશ દેતા કહ્યું, માન માત્રને તજીને ભગવાનના દાસ થઈને વર્તવું, અને સમયે સમયે સેવામાં હાજર રહેવું તેને દાસ ભક્તિ કહેવાય છે. ભગવાનને માટે જે કાંઈ જળ, પુષ્પ, તુલસી, ચંદન, ભોજન વગેરે જોઈએ તે પોતે જાતે તૈયાર કરે, અને ઋતુને અનુસારે વિનયપૂર્વક તે વસ્તુ અર્પણ કરવામાં તત્પર રહે તે દાસભક્તિ કહેવાય છે. દાસભક્તિયુક્ત પુરુષ ગમે તેટલો મહાન હોય તો પણ ભગવાનની નીચામાં નીચી કોઈ પણ ટહેલ કરવામાં તથા મંદિરમાં વાળવું, લીપવું વગેરે ક્રિયામાં સહેજ પણ માન નહીં રાખતા પોતાના અહોભાગ્ય સમજે છે, તથા બીજા ભક્તોને પોતાથી અધિક માની તેમને નમતો રહે છે, તેમની સાથે કપટ રાખતો નથી. સરદારમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાના દોષ જુએ તે દાસ, દાસનો દાસ થાય તે જ સિદ્ધ છે. ધ્યાન, ભજન, યોગાભ્યાસ, જપ, તપ, ત્યાગ, વૈરાગ્ય વગેરેનું ફળ એટલું જ છે જે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ માને. ભક્તના દાસનો દાસ થઈને રહે તેને જ અમે શ્રેષ્ઠ માનીએ છીએ. રાજકોટમાં શ્રીહરિએ ડુંગરજી અને અલરકનરૂપ વગેરે ભક્તોને વાત કરતા કહ્યું, નાનો સંત હોય તેના પણ દાસાનું દાસ થવું, કારણ કે નાનો તણખો પણ બ્રહ્માંડનો નાશ કરવા સમર્થ છે. કોઈ ગુણનું માન સંત પાસે ન રાખવું. જે અભિમાન રાખે છે તેના પ્રત્યે અમને સહેજે અરુચિ રહે છે. સરળ ચિત્ત રહેવું તે અનંત ગુણોનું મૂળ છે. સરળતા વિના મેરુ જેટલા ગુણ હોય તો પણ ટકતા નથી. રાજાઓ પણ મોટા પાસે નમતા રહે તો તેની કીર્તિ વધે છે, નમે નહીં તે બધું ખૂવે છે. અલ્પ સંત હોય તાહી કે રહેના દાસ હી હોય, અલ્પાગ્નિ બ્રહ્માંડ કો નાશ કરે પલસોય. અભિમાન કોઈ ગુણ કો સંત સે રખના નાહી, અભિમાની જન ઉપરી અરુચિ અમાર રહાહી. સરળ ચિત્ત હોય જાહી અનંત ગુણ કો મુર એહી, તાવિન ઓર ન રહાહી મેરુ સમ હોય ગુણ તેહી. અલૈયા ખાચરને શ્રીહરિ વાત કરતા કહે, બહુ છક છે તે અનંત દોષનું મૂળ છે. ભવ બ્રહ્માદિકને છકને લઈને વિઘ્ન આવ્યા, માટે દાસના દાસ થઈને રહેવું. દાસના દાસ થઈને રહે તેને વિઘ્ન નડતા નથી. પૂર્વે ઉદ્ધવ પ્રહલાદ થઈ ગયા તેની રીતિ જોવી, તે ભક્તોમાં શિરોમણિ હતા, તો પણ તેમણે દાસના દાસ અને તેના પણ દાસ થવા વર માગ્યા છે. દાસ થઈને સેવા કરે તેનાથી વિઘ્ન બધા ડરીને દૂર ભાગે છે. દાસાનું દાસ થઈને જે ભક્તની સેવા કરે તે સેવાથી જેવા ભગવાન પ્રસન્ન થાય છે તેવા બીજા કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી. હરિજનમાં જે મોટેરો કહેવાતો હોય તેને ભક્તની સેવારૂપી સાધનમાં જો પ્રીતિ ન હોય તો તેને મનુષ્ય જાતિમાં ન માનવો. તેને ભૂત પ્રેતનો અવતાર મળે છે. વળી તેને માથે કોઈ રક્ષાનો કરનાર ન હોવાથી જમ કિંકર તેનો રક્ષક બને છે. હરિભક્તોમાં જે મોટેરો થઈને ફરે તેથી તે હરિજનની સેવા કરે નહીં, પણ હરિજનો પાસે પોતાની સેવા કરાવે છે તે તો મોટા પર્વતના દેહને પામે છે. જેતપુરમાં શ્રીહરિ રામદાસ સ્વામી અને સંતોને કહેવા લાગ્યા, જે સેવક સરળ ચિત્તવાળા, માન વિનાના, ક્રિયામાં નિપુણ, કોઈના છિદ્રો કહે નહીં તેવા, હરિજનોના દાસ થઈને રહેતા હોય, ખાવા પીવાની વસ્તુ કોઈને આપ્યા વિના ખાતા ન હોય, કોઈનું કામ બગાડતા ન હોય, કોઈ પર ક્રોધ કરતા ન હોય, એવા સેવક ઉપર અમારે ભાવ રહે છે. એવા તો એક મુકુંદાનંદ છે. અમે ક્યારેક તપીએ છીએ, પણ એમની વૃત્તિ તો એક ધારી શાંત છે. બુધેજમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, સંત હરિજનોમાં જેને ભાવ હોય તેને સેવાનો ઉત્સાહ રહે છે. સત્સંગની સેવા તે જ મોક્ષપદ છે. સત્સંગમાં સેવા કરે છે તેને અમે ધામમાં જ દેખીએ છીએ. ધામમાં રહીને અમે બધાને પીરસીએ છીએ તે તમને દેખ્યામાં આવતું નથી. તમને પીરસવાની અમને વારે વારે શ્રદ્ધા જાગે છે. તમે બધા સંતો, વર્ણી અને પાર્ષદો સેવા કરો છો તેથી તમારા ધન્ય ભાગ્ય છે. તમે જે સેવા કરો છો તેને ભવ બ્રહ્માદિ દેવતાઓ ઈચ્છે છે, પણ તેને મળતી નથી. એવી સેવા મળી છે છતાં તેને મૂકીને બીજી ઈચ્છા રહેતી હોય તેને ભિખારી જાણવો. જેમ રાજાએ ભીખતી વાઘરણને રાણી બનાવી કંચનના મહોલમાં રાખી દાસ દાસીઓને તેની સેવામાં રાખ્યા, વિવિધ પકવાન મળતા અંગ પર સુવર્ણ મોતીના ભૂષણનો પાર નહીં, પણ તેને ભીખવાની ટેવ હતી તો રાજમહેલ તેને બંદીખાનું લાગ્યું ને સાહેબી બધી અંગારા તુલ્ય લાગી. તેમ સેવા વિના જે બીજું ચિંતવે છે તે બધાય ભિખારી છે.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 14/10/84 ના રોજ લોહ શિબિર કાર્યકર્તાઓની શિબિરની શરૂઆત.
બે પાંચ મિનિટ વ્યવહારિક વાત કરી લઉં છું, પછી 10 મિનિટ ધૂમ કરીશ, પછી બધાને જ સુવાની રજા. સવારના 7:30 પોણા 8 વાગે આપણે આવી જઈશું. 7:30 શરૂ થયો, 8 વાગે કથા શરૂ કરીશું. 12 વાગે વ્યવહારિક વાત એ છે કે મહારાજે કાર્યાણીના દર્શનાવચનાત્મક કહ્યું, ભગવાનને કરતા હરતા નામા નહીં, એના જેવો કોઈ પાપી નહીં. પાપ અનંત પ્રકારના છે. એકાંતિક ભક્તિને યુક્ત એવો જે મુક્ત, જેના હૈયાને વિશે પ્રભુની સત્તાનો સ્વીકાર હરેક સરનંદે કરવાની જેની સુરુચિ, અને એવો સુરુચિવાળો સેવક સંજોગોના અધીન કદાચ એના માટે ખતરનાક પાપ છે. તમને બધાને જ ખબર છે મહારાજે મધ્યને 21 અવતારમાં કહ્યું, છેલ્લી લીટીઓમાં, કાળનું કર્મનું માયાનું હું જેટલું ચાલવા દઉં તેટલું જ ચાલે. આપનો સંસાર કાળને આધીન નથી, કર્મને આધીન નથી રહ્યો, માયાને નથી આધીન રહ્યો, ધ્યાન રાખજો. એટલે પપ્પાજી ઘણી વખત કે આખો સમાજ ભ્રમનિયંત્રિત છે. એ ભ્રમનિયંત્રિત સમાજમાં આપણે સૌ બેઠા કરુણાએ કરીને પુરુષોત્તમ નારાયણે આપણને એવો સુંદર તક, સંજોગ, બુદ્ધિઓ આપી દીધો જેના ફળસ્વરૂપે એક સક્રિય થવાની સૂચિ સુરુચિ આપણા ચૈતન્યને છે, પ્રગતિ, જેના ફળસ્વરૂપે આપણે અહીંયા આવ્યા. મારો કહેવાનો મતલબ એ છે, તરતા હળતા એક મહારાજ રત્ના પ્રથમના 27 પ્રમાણે એક જ લીધી ધ્યાનથી સાંભળજો. જેની આવી સમજણ હોય તેના હૃદયને વિશે ભગવાન એક પ્રકારે નહીં સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. જેની આવી સમજણ હોય, મહારાજ રત્ના પ્રથમના 27માં ભગવત સ્વરૂપ સંતનો અપરંપાર મહિમા ગાયો છે. એમનું વર્ણન એટલું જ છે કે જેટલું પ્રભુનું રાજ્ય, જેટલી પ્રભુની સત્તા, જેટલું પ્રભુનું કરતા હતા પણ એટલું જ એવા સાધુનું. આજે હું વર્ણન તમારી પાસે અત્યારે કરું છું એની પાછળની ભાવના એટલી જ. બે વ્યવહારિક વાત કરી છે. પહેલી વ્યવહારિક વાત આ છે, અત્યાર સુધી આપણા જીવનમાં આપણે જે કઈ કર્યું, થયું, ન થયું બધું ભૂલી જઈએ.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.